એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી જ્ઞાનગોષ્ઠી એક એવા પુસ્તક પર છે જે ખૂબ જાણીતું છે પણ કદાચ એની ઊંડાઈ ઓછી સમજાયેલી છે. બરાક ઓબામાની આત્મકથા ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર, અ સ્ટોરી ઓફ રેસ એન્ડ ઇનહેરિટન્સ, એટલે કે મારા પિતાના સપના, ઓળખ અને વારસાની વાર્તા.
હા, અને જાણવા જેવી વાત એ છે કે આ પુસ્તક 1995માં લખાયું હતું, ત્યારે ઓબામા રાજકારણમાં લગભગ નહોતા જ, પ્રમુખ બનવાની તો વાત જ ક્યા.
બરાબર.
એ વખતે એ શિકાગોમાં નાગરિક અધિકાર વકીલ હતા, સામુદાયિક આયોજક હતા, હમણાં જ હાર્વર્ડ લો રિવ્યૂના પહેલા આફ્રિકન અમેરિકન પ્રમુખ તરીકે બહાર આવેલા. એટલે આ પુસ્તક છે ને એ રાજકીય ઓછું ને અંગત વધારે છે.
એટલે એમ કહી શકાય કે આ કોઈ પોલિટિકલ મેમોયર નથી, આ તો એક યુવાનની પોતાની જાતને શોધવાની મથામણ છે, પોતાના મૂળિયા, પોતાનો વારસો સમજવાની કોશિશ, પેલો મૂળભૂત પ્રશ્ન, હું કોણ છું.
બિલકુલ, એ જ કેન્દ્રમાં છે. જો એક તરફ કેન્યાના પિતા છે જેમને એ ભાગ્ય જ મળ્યા હતા, ઓળખતા હતા, અને બીજી તરફ કેન્સસની શ્વેત અમેરિકન માતા, એટલે બે તદ્દન અલગ દુનિયા, બે અલગ વારસા, એની વચ્ચે પોતાની જગ્યા શોધવાની વાત છે.
અને આજની દુનિયામાં જ્યાં બધું કેટલું બહુ સાંસ્કૃતિક છે ત્યાં આ વાત વધુ લાગુ પડે છે ને. કેટલાય લોકો પોતાની આવી મિશ્ર ઓળખ સાથે સંઘર્ષ કરતા હોય છે.
સાચી વાત. ઓબામાની આ સફર આપણને એ જ દેખાડે છે કે ઓળખ એ કંઈ વારસામાં મળેલી તૈયાર વસ્તુ નથી હોતી, એને તો આપણે શોધવી પડે, એને ઘડવી પડે, અપનાવવી પડે. એક સતત ચાલતી પ્રોસેસ છે.
તો ચાલો આ સફરને થોડી નજીકથી અનુભવીએ. શરૂઆત એમના બાળપણથી કરીએ, હવાઈ અને ઇન્ડોનેશિયા.
હા, એમનો જન્મ હવાઈમાં, પણ ઉછેર મુખ્યત્વે માતા એન ડનમ અને નાના નાની સ્ટેનલી અને મેડલિન ડનમ, જેમને એ ગ્રામ્સ અને ટૂટ કહેતા, એમણે કર્યો.
અને પિતા બરાક ઓબામા સિનિયર,
એ તો લગભગ ગેરહાજર જ, કેન્યાના હતા. એટલે નાના બરાક માટે પિતા જાણે માતાએ કહેલી વાર્તાઓમાંથી બનેલી એક છબી હતા,
એક આદર્શ છબી.
હા, બુદ્ધિશાળી, પ્રભાવશાળી, પોતાના દેશ માટે કંઈક કરવા પાછા ગયેલા, એવું બધું. પણ આ ગેરહાજરી અને આ આદર્શ છબી, એનાથી મનમાં એક ખાલી પોતો રેજ ને એક શોધ શરૂ થાય.
પણ આ બાળપણની જે નિર્દોષતા હોય એના પર પહેલો ઘા ક્યારે થયો? પેલી લાઈફ મેગેઝીનની ઘટના.
હા, એક બહુ જ મહત્વની ઘટના છે. એમના લાઈફ મેગેઝીનમાં એક કાળા માણસની તસવીર જોઈ જેણે પોતાની ચામડી ગોરી કરવા કોઈ કેમિકલ વાપર્યું હતું અને એનાથી એનો ચહેરો વિકૃત થઈ ગયો હતો.
ઓહ, એક બાળકના મન પર આની કેવી ભયાનક અસર થઈ હશે.
ચોક્કસ, નિર્દોષતાનો અંત આવી ગયો સમજો. અને પહેલી વાર આ જાતિ, વંશ અને એનાથી એ વધુ પીડાદાયક પેલો વંશીય સ્વદ્વેષ, એનો ખ્યાલ આવ્યો.
અહીંથી જ જાતિ માત્ર ચામડીનો રંગ ન રહેતા એક સામાજિક જટિલ વાસ્તવિકતા બની ગઈ હશે.
બરાબર. પછી થોડા વર્ષો ઇન્ડોનેશિયામાં ગયા, સાવકા પિતા લોલો સોટોરો સાથે. ત્યાં પણ એ અલગ તો હતા જ, પણ અમેરિકા કરતાં જુદી રીતે. ત્યાં ગરીબી, સત્તા, રાજકીય અસ્થિરતા, એ બધું જોયું. માતા ત્યાં પણ એમને અમેરિકન ઇતિહાસ, નાગરિક અધિકારો વિશે શીખવતા રહ્યા.
અને પિતા સાથેની મુલાકાત એમના જીવનમાં એક જ વાર મળ્યા ને?
હા, 10 વર્ષની ઉંમરે પિતા એક મહિના માટે હવાઈ આવેલા. પણ એ મુલાકાત પણ મિશ્ર અનુભવ જેવી રહી. પિતા પ્રભાવશાળી હતા, બુદ્ધિશાળી હતા, એમાં કોઈ શક નથી. પણ સાથે સાથે થોડા માગણી કરનારા, ટીકા કરનારા પણ લાગ્યા. પેલું ભાવનાત્મક જોડાણ ન બન્યું.
એમના ગયા પછી પેલો ખાલીપો કદાચ વધુ ઊંડો થયો હશે.
બની શકે. પછી કિશોરાવસ્થામાં હવાઈ પાછા ફર્યા, એક પ્રતિષ્ઠિત શાળામાં એડમિશન લીધું. પણ ત્યાં બહુ ઓછા અશ્વેત વિદ્યાર્થીઓ હતા, એટલે ફરી પેલી અલગતાની લાગણી, સ્ટીરિયોટાઈપ્સનો સામનો.
આ બધું સહેલું તો ન જ હોય, એ ઉંમરે ઓળખલી ગૂંચવણ તો હોય જ.
હા, અને એનો પ્રતિભાવ ઘણીવાર બળવાખોરીમાં દેખાય, પાર્ટીઓ, ડ્રગ્સ, ભણવામાં ધ્યાન ન આપવું. આ બધું એક ગૂંચવણ અને અંદરના ગુસ્સાને દબાવવાનો પ્રયાસ હતો કદાચ. પણ આ જ સમયગાળામાં એમણે માલ્કમ એક્સ, ડબલ્યુ ઇ બી ડુબોઇઝ, લેંગસ્ટન હ્યુઝ જેવા અશ્વેત લેખકોને વાંચવાનું શરૂ કર્યું. પોતાની ઓળખને સમજવા માટે એક એક વૈચારિક આધાર શોધી રહ્યા હતા.
અને કોલેજમાં આ શોધ વધુ ગંભીર, વધુ ફોકસ્ડ બની. ઓક્સિડેન્ટલ કોલેજ, પછી કોલંબિયા યુનિવર્સિટી.
હા, ન્યુયોર્કમાં કોલંબિયામાં આવ્યા પછી એમનામાં એક શિસ્ત આવી, એક હેતુ આવ્યો. રાજકીય સિદ્ધાંત, ઇતિહાસ, એ બધામાં ઊંડા ઉતર્યા. અને અહીંયા જ એમને સભાનપણે નક્કી કર્યું કે પોતાની અશ્વેત ઓળખ એ માત્ર વારસો નથી, પણ એક રાજકીય અને સામાજિક પ્રતિબદ્ધતા છે.
આ એક મોટો માનસિક વળાંક કહેવાય.
ચોક્કસ. અને લગભગ એ જ સમયે એમને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. કેનિયામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા.
ઓ, એ સમાચારની શી અસર થઈ, જે પિતાને એ ક્યારે બરાબર જાણી જ નહોતા શક્યા.
એમને ખૂબ આઘાત લાગ્યો. અને પેલી ઈચ્છા પિતાને સમજવાની, એમને જીવનને જાણવાની, એ વધુ તીવ્ર બની. હવે આ શોધ માત્ર પોતાની ઓળખની નહોતી રહી, પણ પિતાના વારસાને સમજવાની પણ બની ગઈ.
કોલેજ પછી મોટાભાગના યુવાનો સારી નોકરી, કોર્પોરેટ જગત તરફ જુએ છે, પણ ઓબામાએ અલગ રસ્તો લીધો.
બરાબર. પૈસા કરતાં અર્થપૂર્ણ કામની શોધ હતી, એટલે એ શિકાગો ગયા. ત્યાં સ્ટીલ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો, ગરીબી હતી. એવા અશ્વેત વિસ્તારમાં સામુદાયિક આયોજક તરીકે કામ કરવાનું નક્કી કર્યું. આદર્શવાદ હતો, પણ અનુભવ ઓછો હતો. અને ફરી એકવાર એ ત્યાં બહારના હતા.
શિકાગોના એ વર્ષો કેવા હતા? પુસ્તકમાં ભાગ બહુ વિગતવાર વર્ણવ્યો છે. શું શીખ્યા એ શેરીઓમાંથી?
ઘણું બધું. શરૂઆતમાં તો સ્થાનિક લોકોનો અવિશ્વાસ જ મળ્યો. શંકા હતી કે આ ભણેલો ગણેલો છોકરો અહીં શું કરવા આવ્યો છે. એમના હેતુ પર સવાલો ઉઠ્યા. એમણે ભાડૂતોને ભેગા કરવાનું, વોટર રજિસ્ટ્રેશન કરાવવાનું, નાની નાની સ્થાનિક સમસ્યાઓ માટે લડવાનું કામ કર્યું. પણ અહીં એમને વાસ્તવિકતા સમજાઈ.
કઈ વાસ્તવિકતા?
કે પરિવર્તન એ પુસ્તકોમાં લખ્યું હોય એટલું સહેલું નથી. એ બહુ ધીમું હોય છે, ક્યારેક નિરાશાજનક પણ હોય છે. સફળતા નાની નાની જીતમાં મળે છે.
અને લોકો સાથે કામ કરવાનો અનુભવ?
એ સૌથી મોટો પાઠ હતો કે સાચું આયોજન એટલે બહારથી આવીને ઉકેલો આપવા નહીં, પણ લોકોની વાત ધ્યાનથી સાંભળવી, એમની તકલીફો સમજવી, એમની વચ્ચેનો કોમન ગ્રાઉન્ડ શોધવો, અને પછી એમને જ સશક્ત કરવા કે તેઓ પોતાની લડાઈ જાતે લડી શકે. આ અનુભવે એમને ખૂબ નમ્ર બનાવ્યા.
અને શિકાગોમાં જ એમનું શ્રદ્ધા સાથેનું જોડાણ પણ થયું ને? ટ્રિનિટી યુનાઇટેડ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ, રેવરેન્ડ જેરેમિયા રાઇટ.
હા, એ પણ એક મહત્વનો તબક્કો હતો. એ ચર્ચ એમના માટે ખાલી પૂજાનું સ્થળ નહોતું, એ અશ્વેત સમુદાયનું હૃદય હતું. ઇતિહાસ, સંસ્કૃતિ, સંઘર્ષ, બધું ત્યાં જીવંત હતું. અને રેવરેન્ડ રાઇટ એ બહુ પ્રભાવશાળી વક્તા હતા.
એમની ઓડેસિટી ઓફ હોપ, આશાની ઉદ્ધતાઈ, એ ફિલોસોફી ઓબામાના જીવનમાં બહુ મહત્વની રહી.
બિલકુલ. એટલે કે ગમે તેવી મુશ્કેલીઓ હોય, ગમે તેટલી નિરાશા હોય, તો પણ સારા ભવિષ્યમાં શ્રદ્ધા રાખવાની હિંમત, આ વિચાર એમને ખૂબ સ્પર્શી ગયું. અહીં એમની જે અંગત ઓળખની શોધ હતી ને, એ જાણે એક મોટા સામૂહિક ઇતિહાસ સાથે જોડાઈ ગઈ.
આટલી બધી મથામણ અને અનુભવો પછી હાર્વર્ડ લો સ્કૂલ જતા પહેલા એમણે એક બહુ મોટો નિર્ણય લીધો, કેન્યા જવાનો. આ યાત્રા તો પુસ્તકનો ક્લાઇમેક્સ કહી શકાય.
નિશંકપણે એમના જીવનનો અને પુસ્તકનો એક શિખર બિંદુ કેન્યાની એ યાત્રા બધું બદલી નાખનારી હતી. નૈરોબી પહોંચીને એમની મુલાકાત થઈ એમની સાવકી બહેન ઓમા સાથે.
ઓમા?
હા. ઓમા ખૂબ મજબૂત, બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા. એમણે ઓબામાની આફ્રિકા અને એમના પિતા વિશેની જે રોમાન્ટિક કલ્પનાઓ હતી ને, એને સીધો પડકાર ફેંક્યો.
અને પછી પરિવાર સાથે મુલાકાત, એમના લુઓ પરિવાર સાથે.
એ ખૂબ જ ભાવુક ક્ષણ હતી. પહેલીવાર એ પોતાના આટલા મોટા પરિવારને મળ્યા. સાવકી દાદી ગ્રેની સારા, જે આખા કુટુંબના મોંભી હતા, એમણે પિતાના બાળપણની, એમના સ્વભાવની વાતો કરી. કેટલાય સાવકા ભાઈ બહેનો, કાકા કાકીઓ, એ બધાનો જે પ્રેમ અને ઉષ્માભર્યો આવકાર મળ્યો અને પોતાના મૂળિયા સાથે જોડાયેલા હોવાની જે ભાવના અનુભવી, એ અદ્ભુત હતી.
પણ આ જ મુલાકાતોમાં પિતા વિશેનું સ્વપ્ન ભાંગ્યું, ખરું ને? જે આદર્શ છબી હતી.
હા, અહીં જ એ થયું. પરિવારે પિતાની હોશિયારી, એમની મહત્વાકાંક્ષાની વાતો તો કરી, પણ સાથે એમના અહંકાર, એમનો ગુસ્સો, દારૂ સાથેના એમના સંઘર્ષ અને જીવનના અંતિમ વર્ષોમાં એમની જે નિષ્ફળતાઓ અને નિરાશાઓ હતી, એની પણ વાતો કરી. એમને ખબર પડી કે પિતા જાણે કેન્યા પાછા ફર્યા ત્યારે એમનું જીવન સફળ નહોતું રહ્યું. રાજકીય રીતે એમને હાશિયામાં ધકેલી દેવાયા હતા. આર્થિક મુશ્કેલીઓ હતી.
આ સત્યનો સ્વીકાર કરવો તો બહુ અઘરો પડ્યો હશે.
અઘરો પણ કદાચ જરૂરી હતો. પેલી આદર્શ છબી તૂટી અને એની જગ્યાએ એક જટિલ, ક્યારેક દુઃખી પણ વાસ્તવિક માણસનું ચિત્ર ઊભું થયું. આ સમજણ કદાચ પીડાદાયક હતી, પણ એણે મુક્તિ પણ અપાવી.
મુક્તિ કઈ રીતે?
કારણ કે હવે એ કોઈ કાલ્પનિક આદર્શ પાછળ નહોતા દોડતા, એ વાસ્તવિકતાને સ્વીકારી શક્યા. યાત્રાના અંતે જ્યારે એ એલિગો ગામમાં પિતા અને દાદાની કબર પાસે ઊભા રહ્યા ત્યારે એમને ખૂબ શાંતિ લાગી. એક પ્રકારનું સમાધાન થયું. એ રડ્યા. એ પિતા માટે, જેમને એ ક્યારેય જાણી શક્યા નહોતા, અને એ ઇતિહાસ માટે, જેને આખરે એ પોતાના તરીકે સ્વીકારી શક્યા હતા.
અને અહીં જ એમની ઓળખની શોધ જાણે પૂરી થઈ. એમને સમજાયું કે એ કાળા છે કે ધોળા, અમેરિકન છે કે આફ્રિકન, એ પસંદગીનો સવાલ નથી.
બરાબર. એ આ બધાનું એકીકરણ છે. એ પોતે આ બધું જ છે. પુસ્તકનો અંત આવે છે મિશેલ રોબિન્સન સાથેની એમની સગાઈના ઉલ્લેખથી.
હા, ભાવિ મિશેલ ઓબામા.
હા, જાણે એમની એકલાની શોધ પૂરી થઈ અને હવે એ પોતાની એક સંકલિત ઓળખ પર આધારિત નવા પરિવારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમનો વારસો હવે કોઈ અધૂરું સ્વપ્ન નહોતું, પણ એમણે પોતે ઘડેલી, સ્વીકારેલી એક વાસ્તવિકતા હતી.
ખરેખર અદ્ભુત યાત્રા. આમાંથી જો આપણે ઓબામાના મૂળભૂત વિચારો, એમના મૂલ્યો તારવવા હોય તો મુખ્ય શું કહી શકાય? એમને કઈ બાબતો પ્રેરણા આપતી હતી?
મને લાગે છે કે કેટલાક મુદ્દા બહુ સ્પષ્ટ છે. પહેલું, ઓળખનું નિર્માણ. ઓળખ કંઈ રેડીમેડ નથી મળતી, એને બનાવવી પડે છે સક્રિય રીતે. ભૂતકાળના દોરાઓને ઉકેલીને એક અર્થપૂર્ણ વાર્તા જાતે વણવી પડે છે,
ખાસ કરીને જ્યારે વારસો જટિલ હોય.
હા. બીજું, જાતિ અને વારસો. જાતિ ખાલી બાયોલોજી નથી, એ વાર્તાઓ, અપેક્ષાઓ, ઇતિહાસ, આ બધાનું એક જટિલ જાળું છે. સમાજ આપણા પર કેવી રીતે વંશીય ઓળખ લાદે છે અને એની સામે લડીને પોતાની જાતને વ્યાખ્યાયિત કરવાનો સંઘર્ષ,
અને પિતા સાથેના સંબંધમાંથી જે શીખ મળી, ક્ષમા વિશે,
એ ખૂબ મહત્વનું છે. પેલી આદર્શ પિતાની છબીનું તૂટવું અને વાસ્તવિક ખામીઓવાળા માણસને સમજવો અને સ્વીકારવો, આ સમજણથી ક્ષમા આવે છે અને ક્ષમાથી ભાવનાત્મક મુક્તિ મળે છે. પિતાના દોષોને વારસામાં લેવાની જરૂર નથી.
સમુદાયનું મહત્વ પણ એમના માટે મોટું રહ્યું ને?
ચોક્કસ.
શિકાગોના અનુભવો.
ચોક્કસ. ઓળખ કંઈ શૂન્યાવકાશમાં નથી બનતી, એ સમુદાયમાં આકાર લે છે. પણ શિકાગોએ એ પણ શીખવ્યું કે સમુદાય સાથેનો સંબંધ કમાવવો પડે છે, વિશ્વાસ જીતવો પડે છે, એ આપોઆપ નથી મળતો.
અને છેલ્લે પેલું સમાધાન, અલગ અલગ ઓળખ વચ્ચે પુલ બાંધવાની વાત.
બિલકુલ. હા, કાળો ધોળો, અમેરિકન આફ્રિકન, આદર્શ વાસ્તવિક, આ દ્વંદ્વોને લડાવવાને બદલે એમની વચ્ચે સુમેળ શોધવો. તફાવતોને ભૂસી નાખવાના નથી, પણ એમને સાથે રાખીને જીવવાનું છે. અને આ બધાની વચ્ચે પેલી આશાની ઉદ્ધતાઈ. નિરાશા હોય, મુશ્કેલી હોય, તો પણ આશા રાખવી. નાની નાની પ્રગતિમાં પણ આશા શોધવી.
વાહ, ખૂબ ગહન દર્શન છે. હવે જો આપણે એમના જીવનના ત્રણ એવા ટર્નિંગ પોઈન્ટ્સ જોઈએ જેણે ખરેખર બધું બદલી નાખ્યું, તો એ કયા હશે?
પહેલો, હું ચોક્કસપણે પેલી લાઈફ મેગેઝીનની ઘટનાને ગણીશ. બાળપણમાં પેલો વિકૃત ચહેરો જુઓ.
શા માટે એ આટલો મહત્વનો?
કારણ કે એણે બાળપણની નિર્દોષતાનો અંત આણી દીધો અને પહેલીવાર જાતિની જે ક્રૂર, પીડાદાયક વાસ્તવિકતા છે એનો પરિચય કરાવ્યો. ત્યાંથી ઓળખના પ્રશ્નો વધુ ઊંડા અને ગંભીર બન્યા.
બરાબર. બીજો કયો?
બીજો, શિકાગોમાં સામુદાયિક આયોજક બનવાનો નિર્ણય.
એ શા માટે આટલો પરિવર્તનકારી?
કારણ કે એ ખાલી નોકરી નહોતી, એ પોતાની અશ્વેત ઓળખ સાથે માત્ર બૌદ્ધિક રીતે નહીં, પણ જીવંત રીતે, વ્યવહારિક રીતે જોડાવાનો સભાન પ્રયાસ હતો. પુસ્તકોના સિદ્ધાંતોને જમીન પર ઉતારવાની કોશિશ હતી. એણે એમને નમ્રતા શીખવી, લોકોની વાત સાંભળતા શીખવ્યું, એમના ભવિષ્યનો પાયો ત્યાં નંખાયો.
અને ત્રીજો, જેની આપણે હમણાં જ વિગતવાર વાત કરી, કેન્યાની યાત્રા.
હા, એ જ. કારણ કે યાત્રાએ પિતાના સ્વપ્ન અને મિથકને તોડી નાખ્યું. વાસ્તવિક, ખામીઓવાળા પણ માનવીય પિતાને સમજવામાં મદદ કરી. અને આ સમજણ દ્વારા જ એ પોતાના અમેરિકન અને આફ્રિકન બંને વારસાને એકીકૃત કરી શક્યા, પોતાની ઓળખને સંપૂર્ણતા આપી શક્યા. એ સમાધાનની ચરમસીમા હતી.
ખરેખર આ ત્રણેય વળાંકો એમના જીવન માટે નિર્ણાયક હતા. હવે આખી વાત પરથી આપણે સૌ આપણા જીવન માટે શું શીખી શકીએ? આ વાર્તામાં કયા માનવીય બોધપાઠ છુપાયેલા છે?
ઘણા બધા. પહેલું અને સૌથી સ્પષ્ટ તો એ કે ઓળખની શોધ. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, આ પ્રશ્નો તો સાર્વત્રિક છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક એનાથી ઝઝૂમીએ છીએ. ઓબામાની વાર્તા કહે છે કે આ એક સફર છે, કોઈ અંતિમ મંઝિલ નથી.
અને પરિવારનો વારસો. ઘણા લોકોના જીવનમાં પારિવારિક સંબંધો જટિલ હોય છે. ગેરહાજર માતા પિતા હોય, મુશ્કેલ ભૂતકાળ હોય.
સાચી વાત. એમની વાર્તા દર્શાવે છે કે ભૂતકાળના પડછાયામાંથી બહાર નીકળવાનો રસ્તો છે સમજણ અને ક્ષમા દ્વારા. ભૂતકાળને સ્વીકારીને એમાંથી શીખીને આગળ વધી શકાય છે. બીજું, સમુદાય અને સંબંધોનું મહત્ત્વ. આપણે એકલા નથી જીવી શકતા. એકલતા અનુભવવી અને કનેક્શન શોધવું એ માનવ સહજ છે. અને સમુદાયમાં સક્રિય ભાગીદારીથી જ આપણને આપણું સ્થાન અને જીવનનો અર્થ મળે છે.
અને અત્યારના સમયમાં જ્યારે બધું આટલું વહેંચાયેલું લાગે છે, ત્યારે જુદા જુદા લોકો વચ્ચે સેતુ બાંધવાની વાત પણ મહત્વની છે.
બિલકુલ. સહાનુભૂતિ રાખવી, બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો, ધ્યાનથી સાંભળવું. ઓબામાના શિકાગોના અનુભવો આજ શીખવે છે. અને છેલ્લે, જટિલતાનો સ્વીકાર. જીવન સીધું સાધું નથી હોતું.
સાચી વાત.
ઓળખ, કુટુંબ, ઇતિહાસ, બધું ગૂંચવાયેલું હોય છે. પરફેક્શન શોધવાને બદલે આ જટિલતાને સ્વીકારી લેવામાં જ શાણ પણ છે.
તમે બહુ સરસ રીતે આના સાર્વત્રિક પાસાઓને ઉજાગર કર્યા. ચાલો હવે આપણી આ ચર્ચાના અંત તરફ જઈએ. જો આ પુસ્તક અને ઓબામાની આખી યાત્રામાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હોઈ શકે?
પહેલું હું કહીશ, એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ. આપણા ભૂતકાળને, ખાસ કરીને જો એમાં કોઈ અધૂરા કે પીડાદાયક પાસા હોય, જેમ કે માતા પિતા સાથેના સંબંધો, એને સમજવો અને એને ક્ષમા આપવી એ આપણી ભાવનાત્મક મુક્તિ માટે ખૂબ જરૂરી છે.
આપણે એમના દોષોનો બોજ ઉઠાવવાની જરૂર નથી.
આપણે પસંદ કરી શકીએ કે કયો વારસો લેવો અને કયો છોડવો.
બરાબર.
બીજું, એક બૌદ્ધિક અંતરદૃષ્ટિ શું હોઈ શકે? એકે ઓળખ. એ કોઈ સ્થિર પથ્થરની લકીર જેવી વસ્તુ નથી. એ તો એક સતત ચાલતી ગતિશીલ પ્રક્રિયા છે, જેમાં આપણો વારસો, આપણા અનુભવો, આપણી સભાન પસંદગીઓ, બધું સતત ભળતું રહે છે અને એમાંથી આપણી ઓળખ ઘડાતી રહે છે. એ કાં તો અથવા નથી, પણ અને છે, બહુપક્ષીય છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક અંતરદૃષ્ટિ જે આપણા રોજિંદા જીવનમાં કામ લાગે.
એ કે જીવનનો સાચો હેતુ અને સંતોષ એ ઘણીવાર પોતાની જાતથી બહાર જોવા મળે છે. બીજાની સેવામાં, સમુદાય સાથે જોડાવવામાં, બીજાની વાત સાંભળવામાં અને એમને સમજવાના પ્રયત્નમાં. શિકાગોના અનુભવ આજ કે છે, આ રસ્તો ભલે લાંબો હોય, ધીમો હોય, ક્યારેક નિરાશાજનક પણ લાગે, પણ સાચી કૃતાર્થતા એમાં જ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.